એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ચાલો આજે એક એવા પુસ્તકની વાત કરીએ જે આપણા સૌના ઘરમાં હોય છે, પણ આપણે તેના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ.
શબ્દોકોશ.
હા, શબ્દકોશ. આપણને તો એવું જ લાગે ને કે તે શબ્દો અને તેના અર્થો માટેનો એકમાત્ર સત્ય આધાર છે, પણ શું ખરેખર એવું છે?
આ બહુ જ એટલે કે બહુ જ રસપ્રદ સવાલ છે.
શું શબ્દકોશ ક્યારે તટસ્થ હોઈ શકે?
અને જવાબ છે ના. શબ્દકોશ ક્યારેય તટસ્થ નથી હોતો. એ ખાલી શબ્દોનો સંગ્રહ નથી.
તો શું છે?
એ તો એક સાંસ્કૃતિક કલાકૃતિ છે, એક અરીસો જે આપણા સમાજની માન્યતાઓ, મૂલ્યો અને ક્યારેક તો પૂર્વગ્રહોને પણ પ્રતિબિંબિત કરે છે.
બરાબર. એટલે આજે આપણે છે ને શબ્દકોશના આ છુપાયેલા જીવન અને તેના રોમાંચક ઇતિહાસ પર એક ઊંડી નજર નાખવાના છીએ.
હા, અને આખી વાતનો આધાર છે ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર લિન્ડા મગલસ્ટોનનું સંશોધન.
અને આપણો હેતુ એ સમજવાનો છે કે શબ્દકોશ કેવી રીતે ભાષા અને સમાજને માત્ર પ્રતિબિંબિત જન નથી કરતો, પણ એને આકાર પણ આપે છે.
હા, અને પ્રોફેસર મગલસ્ટોન આ વિષય માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે. એવું નથી કે તેઓ ખાલી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષાના ઇતિહાસના પ્રોફેસર છે.
એનાથી પણ વિશેષ કંઈક છે.
હા, તેમણે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત શબ્દકોશ એટલે કે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી પ્રોજેક્ટ સાથે પણ બહુ નજીકથી કામ કર્યું છે.
ઓહ, એટલે એમને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પણ શબ્દકોશ કેવી રીતે બને છે એની પડદા પાછળની જાણકારી પણ છે.
બિલકુલ.
આ તો વાતને વધુ રસપ્રદ બનાવે છે.
ચોક્કસ. એમનું દ્રષ્ટિકોણ એટલા માટે જ વિશેષ છે. તેઓ ભાષાશાસ્ત્ર, ઇતિહાસ અને સંસ્કૃતિ આ બધાને જોડે છે
અને શબ્દકોશને એક અલગ જ નજરથી જુએ છે.
હા, એક જીવંત ઐતિહાસિક દસ્તાવેજ તરીકે. એક એવો દસ્તાવેજ જે આપણને સદીઓ જૂના સામાજિક સંઘર્ષો અને મૂલ્યોની વાર્તા કહી જાય છે.
તો ચાલો એ સંઘર્ષથી જ શરૂઆત કરીએ. પ્રોફેસર મગલસ્ટોન કહે છે કે શબ્દકોશ કેવો હોવો જોઈએ, એને લઈને શરૂઆતથી જ બે અલગ અલગ મંતવ્યો વચ્ચે એક લડાઈ ચાલતી આવી છે.
હા, અને આ બે વિચારધારાઓને સમજવી એ આખી ચર્ચાનો પાયો છે.
કઈ છે એ બે વિચારધારા?
પહેલી વિચારધારા છે નિયમનવાદ, અંગ્રેજીમાં જેને પ્રિસ્ક્રિપ્ટિવિઝમ કહે છે. આ વિચારધારા માને છે કે શબ્દકોશનું કામ છે ભાષાના નિયમો નક્કી કરવાનું.
એટલે કે એક કાયદાના પુસ્તક જેવું?
બરાબર. જે કહે છે કે કયો શબ્દ સાચો છે અને કયો ખોટો. એનો ઉદ્દેશ્ય ભાષાને સુધારવાનો અને એક પ્રમાણભૂત માપદંડ સ્થાપિત કરવાનો છે.
અચ્છા, એટલે એક વિચારધારા ભાષાના શિક્ષક જેવી છે જે આપણને સાચું ખોટું શીખવે. તો પછી બીજી વિચારધારા એક પત્રકાર જેવી હશે જે ફક્ત જેવું છે તેવું જ બતાવે.
બિલકુલ, તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. બીજી વિચારધારા છે વર્ણનવાદ, ડિસ્ક્રિપ્ટિવિઝમ.
અને એ શું કહે છે?
આ વિચારધારા માને છે કે શબ્દકોશનું કામ ભાષા જે રીતે ખરેખર બોલાય છે, જે રીતે વપરાય છે, તેનું માત્ર વર્ણન કરવાનું છે.
કોઈ જજમેન્ટ નહીં.
કોઈ જજમેન્ટ નહીં. તે એક વૈજ્ઞાનિકની જેમ ભાષાનું નિરીક્ષણ કરે છે, તેના પર કોઈ નિર્ણય નથી આપતો. ભલે તેમાં બોલચાલના શબ્દો હોય, ગ્રામ્ય પ્રયોગો હોય કે પછી સ્લેંગ.
પણ આ તો થોડું જોખમી નથી? જો શબ્દકોશ ફક્ત વર્ણન જ કરે તો પછી ભાષામાં કોઈ માપદંડ જ નહીં રહે?
આજ તો.
તો કોઈ પણ કંઈ પણ બોલી શકે અને તેને સાચું માનવામાં આવે?
આજ તો. એ સંઘર્ષ છે જે સદીઓથી ચાલી રહ્યો છે. જુઓ, આપણે આપણી ભાષામાં સમજીએ. કોઈ કહે કે મેં જમ્યો બોલવું ખોટું છે, મેં જમ્યું જ સાચું છે.
હા, આ નિયમન વાત થયો.
બરાબર. જ્યારે કોઈ ભાષાશાસ્ત્રીએ નોંધે કે ગુજરાતના અમુક વિસ્તારોમાં લોકો મેં જમ્યો બોલે છે અને તે પણ ભાષાનું એક જીવંત સ્વરૂપ છે, તો એ વર્ણનવાદ છે. આ બે વિચારધારાઓ વચ્ચેનો તણાવ જ શબ્દકોશના વિકાસની આખી વાર્તાને આકાર આપે છે.
ચાલો તો પછી એ ઐતિહાસિક સફર પર નીકળીએ. મને એ જાણવામાં બહુ રસ છે કે શરૂઆતના અંગ્રેજી શબ્દકોશો કેવા હતા. શું તે આજના જેવા મોટા પુસ્તકો હતા?
ના, બિલકુલ નહીં. શરૂઆતના શબ્દકોશો તો સાવ જ અલગ હતા. દાખલા તરીકે રોબર્ટ કાઉડ્રેની અ ટેબલ આલ્ફાબેટિકલ, જે 1604માં આવી,
જેને પહેલો અંગ્રેજી શબ્દકોશ ગણવામાં આવે છે.
હા, પણ એ તો એક નાની પુસ્તિકા હતી. તેનો હેતુ આખી ભાષાને સમાવવાનો હતો જ નહીં.
તો પછી શું હતો?
એનો હેતુ ફક્ત એવા અઘરા શબ્દો સમજાવવાનો હતો જે લેટિન કે ફ્રેન્ચ જેવી ભાષાઓમાંથી આવ્યા હતા અને સામાન્ય અંગ્રેજને એ સમજાતા ન હતા.
એટલે એક પ્રકારની ચીટશીટ જેવું.
બરાબર, એકદમ.
પણ પછી 18મી સદીમાં કંઈક મોટું પરિવર્તન આવ્યું અને એના કેન્દ્રમાં હતા સેમ્યુઅલ જોન્સન. એ સમય કેવો હતો?
એ છે ને ભાષાકીય અસુરક્ષાનો યુગ હતો. મધ્યમ વર્ગનો ઉદય થઈ રહ્યો હતો અને લોકોમાં યોગ્ય અને શુદ્ધ અંગ્રેજી બોલવાની એક હોડ લાગી હતી.
અચ્છા.
ત્યારે અંગ્રેજી ભાષાને અસ્તવ્યસ્ત અને નિયમહીન માનવામાં આવતી હતી અને આ જ સમયે સેમ્યુઅલ જોન્સને તેમના ડિક્શનરી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ દ્વારા ભાષાને સ્થિર કરવાનો એક મહત્વાકાંક્ષી પ્રયાસ કર્યો.
અને એમણે જે કર્યું તે ક્રાંતિકારી હતું, ખરું ને? મેં સાંભળ્યું છે કે તેમણે શબ્દોના અર્થ સમજાવવા માટે શેક્સપિયર અને મિલ્ટન જેવા મહાન લેખકોના અવતરણોનો ઉપયોગ કર્યો.
હા, અને આ એક ખૂબ જ શક્તિશાળી પગલું હતું.
કેમ?
કારણ કે આનાથી શબ્દકોશ સારી ભાષાનો નિર્ણાયક બની ગયો. જોન્સન પરોક્ષ રીતે એવું કહી રહ્યા હતા કે સાચી ભાષા એ છે જે મહાન લેખકો વાપરે છે.
એટલે કે આ એક સ્પષ્ટપણે નિયમનવાદી અભિગમ હતો.
ચોક્કસ. પણ અહીં એક મજાનો વિરોધાભાસ પણ છે.
એ શું?
જોન્સને પોતે એમની પ્રસ્તાવનામાં સ્વીકાર્યું હતું કે ભાષાના જીવંત પ્રવાહને રોકવાનો તેમનો જે શરૂઆતનો વિચાર હતો એ મિથ્યાભિમાન હતો. તેમણે લખ્યું કે ભાષાને બાંધી શકાતી નથી, છતાં એમના શબ્દકોશને સદીઓ સુધી ભાષાની શુદ્ધતાના માપદંડ તરીકે જોવામાં આવ્યો.
આ દર્શાવે છે કે શબ્દકોશ ભલે માણસો બનાવે, પણ સમાજ તેને એક દેવતા જેવો દરજ્જો આપી દે છે.
બરાબર.
અને આ નિયમનવાદી વિચારધારા સામે 19મી સદીમાં એક વર્ણનવાદી ક્રાંતિ થઈ, જેનું નામ હતું ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, એટલે કે OED.
બરાબર. જેમ્સ મરેના નેતૃત્વ હેઠળ OED નો હેતુ નિયમો બનાવવાનો હતો જ નહીં.
તો શું હતું?
એનો હેતુ દરેક શબ્દનો સંપૂર્ણ ઇતિહાસ નોંધવાનો હતો, જાણે કે દરેક શબ્દની જીવનકથા લખાઈ રહી હોય.
વાહ.
તે ક્યારે જન્મ્યો, તેના અર્થો કેવી રીતે બદલાયા અને તે ક્યારે ઉપયોગમાંથી બહાર ગયો, આ માટે તેમણે હજારો સ્વયંસેવકો પાસેથી લાખો ઉદાહરણો એકઠા કર્યા.
મતલબ કે તેમણે ભાષાને સુધારવાનો નહીં, પણ તેને એક જીવંત વસ્તુ તરીકે સમજવાનો પ્રયાસ કર્યો. આ બધું તો બ્રિટનમાં ચાલી રહ્યું હતું, પણ એટલાન્ટિકની બીજી બાજુ એક નવો દેશ પોતાની ઓળખ શોધી રહ્યો હતો,
અમેરિકા.
હા, અને ભાષા તેનો એક મોટો હિસ્સો હતી, ખરું ને?
ચોક્કસ. અને અહીં વાર્તામાં નો વેબસ્ટરની એન્ટ્રી થાય છે.
એ કોણ હતા?
વેબસ્ટર માત્ર એક શબ્દકોશકાર નહોતા, તેઓ એક પ્રખર રાષ્ટ્રવાદી હતા. તેઓ માનતા હતા કે રાજકીય આઝાદી પછી અમેરિકાને બ્રિટનથી સાંસ્કૃતિક રીતે સ્વતંત્ર થવા માટે પોતાની અલગ ભાષાની જરૂર છે.
અને એમનો અમેરિકન ડિક્શનરી એ જ દિશામાં એક પગલું હતું.
હા, એ અમેરિકન ઓળખ બનાવવાનું એક સાધન હતું.
વાહ, આ તો જબરું કહેવાય. મતલબ કે આપણે જે સેન્ટર અને કલર જેવા સામાન્ય અમેરિકન સ્પેલિંગ વાપરીએ છીએ, તેની પાછળ આટલી મોટી રાજનીતિ અને રાષ્ટ્રવાદની ભાવના છુપાયેલી છે. મને તો ક્યારેય આવો વિચાર જ નહોતો આવ્યો.
બિલકુલ. વેબસ્ટરે બ્રિટિશ સ્પેલિંગ સેન્ટર ને બદલે સેન્ટર અને કલર ને બદલે કલર જેવા ફેરફારો કર્યા,
જે સરળતા પર આધારિત હતા.
હા, અને એટલું જ નહીં, તેમણે અમેરિકન અનુભવ સાથે જોડાયેલા શબ્દો જેવા કે સ્કંક, સ્ક્વોશ, કોકસને ગૌરવભેર સ્થાન આપ્યું. આ દર્શાવે છે કે શબ્દકોશ કેવી રીતે રાષ્ટ્ર નિર્માણનું એક શક્તિશાળી સાધન બની શકે છે.
એટલે એક બાજુ જોન્સન ઉચ્ચ વર્ગ માટે ભાષાને સ્થિર કરવા માંગતા હતા,
અને બીજી બાજુ અમેરિકામાં વેબસ્ટર એક નવા રાષ્ટ્ર માટે ભાષાને આકાર આપવા માંગતા હતા.
આ સફર ખરેખર રોમાંચક છે, પણ મને લાગે છે કે આ નિયમનવાદ અને વર્ણનવાદ વચ્ચેનો સંઘર્ષ 20મી સદીમાં તેની ચરમસીમાએ પહોંચ્યો હશે. મેં ડિક્શનરી વોર વિશે સાંભળ્યું છે.
હા, અને તે ખરેખર એક યુદ્ધ જેવું જ હતું. આ વિવાદ શરૂ થયો વેબસ્ટર્સ થર્ડ ન્યૂ ઇન્ટરનેશનલ ડિક્શનરીના પ્રકાશન પછી 1961માં.
શું થયું હતું?
આ શબ્દકોશના સંપાદકોએ શુદ્ધ વર્ણનવાદી અભિગમ અપનાવ્યો. તેમણે કોઈપણ નૈતિક નિર્ણય લીધા વિના ભાષા જેવી બોલાતી હતી તેવી જ નોંધી.
અને તેમાં એવું તો શું હતું કે લોકો આટલા ગુસ્સે ભરાયા?
તેનો સૌથી કુખ્યાત દાખલો હતો ઇન્ટ શબ્દનો સમાવેશ.
અચ્છા.
આ શબ્દ વ્યાપકપણે વપરાતો હતો, પણ તેને અશુદ્ધ અને અશિક્ષિત લોકોની ભાષા ગણવામાં આવતો હતો. વેબસ્ટર્સ થર્ડના સંપાદકોએ તેને કોઈપણ ચેતવણી કે અયોગ્ય જેવું લેબર લગાવ્યા વિના શબ્દકોશમાં સ્થાન આપ્યું.
એમનો તર્ક શું હતો?
એમનો તર્ક હતો કે જો કરોડો લોકો તેનો ઉપયોગ કરે છે તો તેને નોંધવો એ શબ્દકોશકારનું કામ છે, તેના પર નિર્ણય આપવાનું નહીં.
હા, તો એવું થયું કે જાણે કાયદાના પુસ્તકે કહ્યું હોય કે ચોરી કરવી ખોટું નથી, કારણ કે ઘણા લોકો ચોરી કરે છે.
લોકોએ તેને બરાબર એ જ રીતે જોયું. અખબારોમાં લેખો છપાયા કે વેબસ્ટરે ભાષાની રખેવાળી કરવાની તેની જવાબદારી છોડી દીધી છે.
લોકો છેતરાયાનો અનુભવ કરી રહ્યા હતા.
બરાબર. આ ઘટના પરથી એ સ્પષ્ટ થાય છે કે શબ્દકોશની સત્તા કોઈ કુદરતી નથી, એ આપણે સમાજ તરીકે તેને આપીએ છીએ. લોકો ગુસ્સે હતા કારણ કે તેમને લાગ્યું કે તેમના શબ્દકોશે તેમની સાથે દગો કર્યો છે.
મને યાદ છે, મારા ગુજરાતીના શિક્ષક પણ અમુક શબ્દો વાપરવા પર ખૂબ ગુસ્સે થતા હતા. કદાચ દરેક પેઢીને પોતાની ડિક્શનરી વોર લડવી પડતી હશે.
હા, કદાચ એવું જ છે. આ ઘટના નિયમનવાદ અને વર્ણનવાદ વચ્ચેના ઊંડા સંઘર્ષનું ઉત્તમ ઉદાહરણ છે. તે દર્શાવે છે કે લોકો શબ્દકોશ પાસેથી માત્ર માહિતી જ નહીં પણ માર્ગદર્શન અને સત્તાની પણ અપેક્ષા રાખે છે.
અને હવે આધુનિક યુગમાં ડિજિટલ ક્રાંતિએ આખી રમત કેવી રીતે બદલી નાખી છે?
કમ્પ્યુટર અને ઇન્ટરનેટે શબ્દકોશ નિર્માણને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, ખાસ કરીને કોર્પસ લિંગ્વિસ્ટિક્સ નામની ટેકનોલોજીએ.
એ શું છે?
એ અબજો શબ્દોના ડિજિટલ ડેટાબેઝ છે જેમાં પુસ્તકો, અખબારો, વેબસાઇટ્સ અને બોલાતી ભાષાનો પણ સમાવેશ થાય છે.
તો હવે શબ્દકોશકારો અનુમાન લગાવવાને બદલે વાસ્તવિક ડેટા જોઈ શકે છે કે કયો શબ્દ કેટલો વપરાય છે અને કયા સંદર્ભમાં વપરાય છે.
બરાબર. તેઓ તરત જ જોઈ શકે છે કે કયો શબ્દ પ્રચલિત છે, તેના નવા અર્થો શું છે અને લોકો તેને વાક્યમાં કેવી રીતે વાપરે છે.
એટલે શબ્દકોશ વધુ જીવંત અને વાસ્તવિક બન્યો છે.
હા, આ ટેકનોલોજી એ વાતનો વધુ એક પુરાવો છે કે ભાષાને સ્થિર કરવાનો કોઈપણ પ્રયાસ નિષ્ફળ જવા માટે જ સર્જાયેલો છે. તે એક જીવંત નદી જેવી છે.
તો આ બધી ચર્ચા પછી આ બધું જાણવું આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? આ જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં શું અર્થ?
જો, સૌથી પહેલી અને મહત્વની વાત એ છે કે હવે આપણે શબ્દકોશનો ઉપયોગ વધુ વિવેકપૂર્ણ રીતે કરી શકીએ છીએ.
કેવી રીતે?
કોઈપણ વ્યાખ્યા વાંચતી વખતે આપણે પૂછી શકીએ છીએ, આ શબ્દકોશ કોણે બનાવ્યો છે? તેમનો અભિગમ નિયમનવાદી છે કે વર્ણનવાદી? આ વ્યાખ્યા કયા સમયની છે? આનાથી આપણને માત્ર શબ્દનો અર્થ જ નહીં પણ તે અર્થ પાછળની વિચારધારા પણ સમજાય છે.
અને મને લાગે છે કે આનાથી ભાષા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ પણ બદલાઈ શકે છે. જેમ કે નવી પેઢી દ્વારા વપરાતા શબ્દો કે સ્લેંગને ભાષાના પતન તરીકે જોવાને બદલે
આપણે તેને જીવંત ભાષાના વિકાસના પુરાવા તરીકે જોઈ શકીએ છીએ.
હા, દરેક શબ્દ પાછળ એક વાર્તા છે.
ચોક્કસ. અને આ જ્ઞાન આપણને આધુનિક ભાષાકીય વિવાદોને સમજવામાં પણ મદદ કરે છે.
દાખલા તરીકે?
દાખલા તરીકે, લિંગ તટસ્થ સર્વનામો એટલે કે જેન્ડર ન્યુટ્રલ પ્રોનાઉન્સ કે નવા સામાજિક શબ્દો અંગેના વિવાદો. આ વિવાદો મૂળભૂત રીતે એ જ જૂના નિયમનવાદ અને વર્ણનવાદ વચ્ચેના સંઘર્ષનું પ્રતિબિંબ છે.
અચ્છા. એક પક્ષ કહે છે કે ભાષાના સ્થાપિત નિયમો બદલાવા ન જોઈએ,
અને બીજો પક્ષ કહે છે કે ભાષાએ બદલાતા સમાજની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવી જ જોઈએ.
તો અંતે કહી શકાય કે જે પુસ્તકને આપણે નિશ્ચિતતા અને અંતિમ સત્ય માટે જોઈએ છીએ તે પોતે જ સદીઓના વિવાદો, સંઘર્ષો અને માનવીય પસંદગીઓનું પરિણામ છે.
બરાબર.
તે કોઈ પથ્થર પર લખાયેલો લેખ નથી પણ રેતી પર દોરેલી એક સતત બદલાતી આકૃતિ છે.
ખૂબ સરસ ઉપમા. લિન્ડા મગલસ્ટોનનું સંશોધન આપણને એ જ શીખવે છે. તે આપણને શબ્દોની પાછળની દુનિયા જોવાની દ્રષ્ટિ આપે છે.
તો આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચારશીલ પ્રશ્ન મૂકીને આપણે સમાપન કરીએ. આજના યુગમાં જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ભાષા બનાવી શકે છે અને સર્ચ એન્જિન તરત જ વ્યાખ્યાઓ આપી દે છે, ત્યાં માનવ શબ્દકોશકારની ભૂમિકા શું હશે? શું માહિતીના આ મહાસાગરમાં ભાષાના કુશળ માર્ગદર્શકની જરૂરિયાત ઘટશે કે પછી વધશે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.